ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 13 मार्च 2011। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 570 नो आपणो स्वाध्याय चालू छे। अनित्य पदार्थ प्रत्ये मोहबुद्धि होवाने लीधे आत्मानु अस्तित्व नित्यत्व अने अव्याबाध समाधि सुख भानमां आवतुं नथी। तेनी मोहबुद्धिमां जीवने अनादिथी एवं एकाग्रपणू चाल्यू आवे छे के तेनो विवेक करता करता जीवने मूंझाईने पाछू वळवू पड़े छे अने ते मोहग्रंथि छेदवानो वखत आववा पहेला ते विवेक छोड़ी देवानो योग पूर्वकाळे घणीवार बन्यो छे। केम के जेनो अनादि काळथी अभ्यास छे ते अत्यंत पुरुषार्थ विना अल्प काळमां छोड़ी शकाय नहीं। माटे फरी फरी सत्संग सत्शास्त्र अने पोतामां सरल विचार दशा करी ते विषय में विशेष श्रम लेवो योग्य छे के जेना परिणाम में नित्य शाश्वत सुख स्वरूप एवं आत्मज्ञान थई स्वरूप आविर्भाव थाय छे। एमां प्रथम थी उत्पन्न थता संशय धीरज थी अने विचार थी शांत थाय छे। अधीरज थी अथवा आड़ी कल्पना करवाथी मात्र जीवने पोताना हितनो त्याग करवानो वखत आवे छे अने अनित्य पदार्थनो राग रहेवाथी तेना कारणे फरी फरी संसार परिभ्रमणनो योग रह्या करे छे। थोड़ी विचारणा करी थी કે અનિત્ય પદાર્થમાં જીવને મોહબુદ્ધિ છે એનું કારણ શું? તો કે એ મોહબુદ્ધિ છે અવિચારે કરીને છે। સંસારના પદાર્થનો જો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહી નહીં। પરંતુ જીવની વિચારણા વિવેકયુક્ત શાંત ભાવથી અંતર્મુખ થઈને સત્પુરુષના વચનનો આશ્રયથી થતી નથી। જીવ જગતના અભિપ્રાયથી વિચાર કરે છે। જીવ વિચારશીલ પ્રાણી છે પરંતુ એના વિચારનો આધાર જગતનો અભિપ્રાય છે અને જગતનો અભિપ્રાય તો મોહ સંયુક્ત છે, અજ્ઞાન આધારિત છે, મિથ્યાત્વયુક્ત છે। આવા અભિપ્રાયથી જીવને મિથ્યા દર્શન જ થાય, સદદર્શન ન થાય. જ્ઞાની પુરુષ કહે છે કે વિચારીને જો તમે આ કરો, પણ અનિત્ય પદાર્થ પ્રત્યે આ વિચાર ન હોવાને કારણે મોહ ચાલુ રહે છે, અને મોહ ચાલુ રહેવાને કારણે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિ સુખ આ જીવને ભાનમાં આવતું નથી. વર્ષોના વર્ષો સુધી સત્સંગ કર્યા કરે, શાસ્ત્રો વાંચ્યા કરે, અનેક પ્રકારના ઉપદેશ દીધા કરે, ભક્તિ કર્યા કરે, પણ આત્માનું સ્વરૂપ, અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિ સુખ એને ભાનમાં ન આવે, એને અનુભવમાં ન આવે, અને તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે અને સંસારના પદાર્થ પ્રત્યેની જે મોહબુદ્ધિ છે એની સાથેની એકાગ્રતા એટલી બધી થઈ ગઈ છે કે એનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, મૂંઝાઈ જાય છે. જ્યાં એને છોડવાની વાત આવે, જ્યાં વૈરાગ્યની વાત આવે, જ્યાં સ્વરૂપ તરફ જવાની વાત આવે, તો એને એમ થશે કે આ સંગ છૂટશે તો મારું શું થશે, હું ક્યાં જઈશ, કેવી રીતે જીવીશ. એટલો મૂંઝાય છે, એટલો મૂંઝાય છે. સંગ વિના, સંબંધ વિના આ જીવ જીવવા માટેનો વિચાર પણ કરી શકતો નથી, એટલો બધો એને ભય લાગે છે, એ ગભરાય છે. એ કેટલી વાર પુરુષાર્થમાં પાછો વળવું પડે છે કે છે કે જ્યારે જ્યારે એને મૂંઝાય નહીં પાછો વળે છે, પોતાની સાધનાને મંદ કરે છે, ગૌણ કરે છે, અલ્પ કરે છે, ઠીક છે ભાઈ રેવા દો થશે, અને પછી ઔપચારિક રીતે સત્સંગ સંબંધ ને ધર્મ ને બધું કર્યા કરે, પણ એમાં એનો આત્મા જોડાતો નથી, એનો ભાવ જોડાતો નથી, એ પાછો વળે છે. અને એમાં શું કરે છે તો કે વિવેક છોડી દે છે, મોહ નથી છોડતો. છોડવાનું શું છે? મોહ. પણ મોહ છૂટવાની બદલે વિવેક છોડી દે છે. વિવેક એ છે કે શું રાખવું અને શું છોડવું, શું શાશ્વત અને શું ક્ષણભંગુર, શું નિત્ય અને શું અનિત્ય, શું હિતકારી શું અહિતકારી, શું શ્રેય શું પ્રેય, શું ઉચિત શું અનુચિત, આ બધા વિવેકના પાસા છે. અને જીવ જ્યારે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી, ઉપયોગથી એ વિચાર કરે ત્યારે એ વિવેકયુક્ત વિચાર કરે. અત્યારે વિવેકથી વિચાર ન કરે, ટૂંકી બુદ્ધિથી વિચાર કરે, વિવેક વિનાની બુદ્ધિ, તાત્કાલિક જે ગમ્યું હોય સારું, પછી ભલે એનું પરિણામ જે આવવું હોય તે આવે, એટલી બધી એની ટૂંકી દ્રષ્ટિ, સંકીર્ણ દ્રષ્ટિ છે, તુચ્છ દ્રષ્ટિ છે. તુચ્છ પદાર્થમાં જીવ લોભાઈ જાય છે અને એને કારણે એની નીતિ, એનો ધર્મ ક્યાંય પડ્યો જાય છે. તુચ્છ લોભ આવે તો એમાં બધું જ એ જીવનનું સત્વ હારી જાય છે. એટલે કહે છે કે પૂર્વકાળે આવો પ્રસંગ બન્યો છે, પણ પરિણામ ઉલટું આવ્યું છે કે જીવે વિવેક છોડી દીધો છે અને મોહ ચાલુ રાખ્યો છે, અનિત્ય પદાર્થમાં મોહ ચાલુ રાખ્યો છે. અને એને માટે રાખું કે પરિહરું એ જે વિવેક છે, એ વિવેક છોડી દીધો કે હવે આમાં પડવા જેવું નથી, એ તો કે તો પછી જીવાય નહીં, રેવાય નહીં. આ ડાપણ પોતાનું આયલા કરે અને એમાં ને એમાં એ ચાલ્યા કરે છે. તો કે છે ન થઈ શકે, શું કરવું સાહેબ? અનાદિનો અભ્યાસ તો આ જ છે અને પુરુષાર્થ ઘણો મંદ છે, અલ્પકાળમાં છૂટે એમ નથી. એને માટે કંઈ ને કંઈ અવલંબન જોઈએ, એને માટે કંઈ ને કંઈ આધાર જોઈએ, એને માટે થઈને પોતાની વિચારણાને પણ કોઈ ને કોઈ પ્રકારનું બળ જોઈએ. પોતાનું બળ કામ આવતું નથી એ પહેલાં ખબર પડવી જોઈએ. જીવને પોતાનું બોધબળ ભાનમાં આવતું નથી કે મારું બોધબળ ઘણું જ મુશ્કેલ છે, અલ્પ છે, વિપરીત છે, હું મારા બોધબળથી, નિજ કલ્પનાથી, નિજ ડાપણથી ચાલવા જઈશ તો આ સમસ્યાનો ઉકેલ આવે એમ નથી. માટે એને આલંબન જોઈએ, સતનું આલંબન લ્યો, અસતથી છૂટવું છે. સતનું આલંબન લ્યો તો કે છે માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વસ્વરૂપ આવિર્ભાવ થાય છે. શ્રમ લેવાનો છે, શેમાં લેવાનો છે? તો કે સત્સંગ અને સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા. અત્યારે વિચાર દશા કેવી છે? અસરળ, માયાવી છે, પ્રપંચી છે, પોતે સમજે છે માનતો નથી, માને છે સમજતો નથી, અને જે સમજે છે બોલતો નથી, માને છે જુદે, બોલે જુદી, કરે જુદું, આ બધું અસરળપણું છે. વાત સમજી ગયો હોય તોય પોતે એને ગૌણ કરી અને ચાલાકીથી વસ્તુનું સ્વરૂપ બીજું જ કહે. આ સરળ દશા નથી. સરળ દશામાં તો જો પોતાને સાચું લાગ્યું તો પોતાનો જે મત છે, આગ્રહ છે, માન્યતા છે, પક્ષ પોતાનો છે, એને છોડી દે. આવી સરળ દશા ગૌતમે ઉત્પન્ન કરી તો મહાવીર પાસેથી પ્રવચ્ય પ્રાપ્ત થઈ. આવી દશા હરિભદ્રએ ઉત્પન્ન કરી તો જૈન શાસનનો સૂરી પુરંગ ઉતર્યા. જ્યારે જે વસ્તુ સાચી લાગી તો પોતાનું અનાદિકાળનું મમત્વ, એનું કોઈ મહત્વ નહીં. આનો અહમ જ તૂટતો નથી, આનો અહમ સમર્પિત થતો નથી. એટલે સરળ દશામાં અહમ ભાવનું વિસર્જન સરળતાથી થાય. જો એને લાગે સરળ દશા એટલે એને જો સાચું લાગે, અંતરમાં ઉતરે અને લાગે કે ના, મારા અંતરાત્મા સાથે આનો કંઈ પડઘો પડે છે, તો પોતાની વાતને ગૌણ કરી દે અને જ્ઞાનીની વાતને માથા ઉપર રાખે, પોતાના અભિપ્રાયને બાજુ ઉપર મૂકી દે. શાસ્ત્ર, સત્સંગ, સત્શાસ્ત્ર, આ એનો અને એની સાથે જો સરળ દશા ન હોય તો શાસ્ત્રમાંથી પણ પોરા કાઢે, સત્સંગમાંથી પણ દોષ કાઢે. કારણ કે સરળ દશા નથી, પોતાની દશા વિપરીત છે, કપટી છે, માયાવી છે. એને એમ લાગશે કે હું આમ કહીશ તો પછી મારાથી થતું નથી એટલે હું પકડાઈ જઈશ, તો અરે મારાથી થાય કે ન થાય, સત્ય શું છે એની વાત કરવાની છે. હું પ્રયત્ન કરીશ, મારાથી આજે નથી થતું, એથી કરીને વસ્તુનું અસત પ્રતિપાદન ન થાય. આ બહુ મહત્વનું છે. ઘણી વાર આપણને લાગે તો આપણા કર્મ આપણને આડા આવતા હોય, આપણો પુરુષાર્થ ટૂંકો પડતો હોય, ન થઈ શકતું હોય, સંજોગોની અંદર સંબંધના ઘેરાવામાં ઘેરાયેલો જીવ સંજોગોથી ગ્રહાયો છે, પણ સત પકડાય છે તો એનો સ્વીકાર છે કે નહીં? અને એનો સ્વીકાર કરવો છે એ સરળ દશાથી કરવો છે. આ સરળતા હોય તો જીવને સત પ્રાપ્ત થવાના એટલા બધા અવસર ઊભા થાય છે, એટલી બધી તક મળે છે, છતાં જીવ રખડે છે. એનું કારણ કે એને સાચ મળ્યું નથી, એમ નહીં, એને શ્રદ્ધ્યું નથી. સતને એણે શ્રદ્ધ્યું નથી, સતનો એણે આદર નથી કર્યો. ત્યાં પોતાના અહમને આગળ કરીને સતને ગૌણ કરીને પાછળ રાખે. આવી અસરળ દશા એ ન ચાલે. જ્ઞાની કહે છે કે જ્યારે અનાદિકાળનો અભ્યાસ મોહ બુદ્ધિનો છે ત્યારે એમાંથી જીવને છૂટવા માટે ક્રમ એક કહે છે કે પોતાની હવે મતિકલ્પનાથી છૂટી શકશે નહીં, પોતાના શ્રમથી હવે આનો કોઈ નિવેડો ઉકેલ આવે એમ નથી, તો તે સમયે એને અવલંબન આશ્રય લેવાનો. કેનો આશ્રય લેવાનો? સત્સંગ અને સત્શાસ્ત્ર અને પોતાની વિચાર દશાને સરળ કરવી. આ બહુ મહત્વનું છે. પરમ કૃપાળુ દેવે આગળના એક પત્રમાં કહ્યું છે કે સત્પુરુષ પાસે જવું અથવા સત્શાસ્ત્રના શરણે જવું હોય તોય સર્વપ્રથમ હું કંઈ જાણતો નથી, આવો ભાવ કરી અને પછી સતના શરણે જવું તો સતની ઉપલબ્ધિ થાય. પણ હું ઘણું બધું જાણું છું, મને બધો જ ખ્યાલ છે, તો સત્સંગમાં કોઈ દી આવવું નહીં, સ્વાધ્યાયમાં બેસવું જ નહીં. આવો દંભ, આવું કપટ, આવી અસરળતા રાખી અને કોઈ દિવસ સત્પુરુષના આશ્રય બેસવું નહીં. અહમ રાખીને એની પાસે ન બેસાય. હું કશું જાણતો નથી, પ્રભુ આપ જે કંઈ કહી રહ્યા છો એ જ વસ્તુ ઉપર હું વિચાર કરીશ. આઈ એમ ઓપન, મારી કોઈ માન્યતા નથી, મારો કોઈ પક્ષ નથી. આવી અવસ્થા કરીને સતને શરણે જવું તો જીવને નિશ્ચિત સતની ઉપલબ્ધિ થાય છે. સત સરળ છે, સત સર્વત્ર છે, એની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. પણ વાત એ છે કે જીવની તૈયારી નથી, એની દશા સરળ નથી, માટે એ સતના સંયોગોમાં પણ સતથી વંચિત રહે છે. પૂર્વે આવા અનેક પ્રસંગો બન્યા છે, છતાં તે સતને ઉપલબ્ધ થયો નથી. તેનું કારણ એની પોતાની દશા જે છે એ વિપર્યય છે. આ વિપરી દશા બુદ્ધિ આધારિત છે, ભાવ આધારિત નથી. તો અહીંયા કહે છે સરળ દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો. જરા વધારે શ્રમ લે સત્સંગમાં, સત્શાસ્ત્રમાં થોડોક શ્રમ વધારે લે. દુનિયાની બાબતમાં કેટલો બધો શ્રમ લે છે, જગતની એક વસ્તુ જાણવા માટે કેટલો બધો અભ્યાસ કરે છે, કેટલું લિટરેચર વાંચે છે. ઘરની અંદર એક સાધન લીધું હોય તો એની ચોપડી દિને રાત વાંચતો હોય કે કેમ ઓપરેટ થાય ને, કેમ મેન્ટેન થાય ને, કેમ આમ કરવું ને, કેમ તેમ કરવું ને, આટલું બધું તને તો છે જ. આમાં શ્રમ લે ને થોડો. આત્મા શું છે, અસ્તિત્વ શું છે, નિત્યત્વ કેવું છે, અવ્યા બાદ સુખ એમાં છે કેવી રીતે હશે, આ ઠંડુ ગરમ કેમ થાય એનું બધું નોલેજ લઈએ, પણ આ સુખ અહીંથી મળે છે એ લેતો નથી. જગતની અંદર જીવની આ વિપર્યય બુદ્ધિ છે એટલે આવું બધું ચાલ્યા કરે છે. તો કે છે કે અહીંયા એને વિશેષ શ્રમ લેવો. જ્ઞાની કેટલું સરસ કહે છે, તું થોડોક વધારે શ્રમ લે, તું લે તો ખરો, લે છે તો ખરો, પણ થોડો વિશેષ. વિશેષ શ્રમ એટલે સાહેબ કેવો શ્રમ, એને કહે છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ અને સ્વરૂપ આવિર્ભાવ થાય, એવો શ્રમ લે કે જેમાંથી તને આત્મજ્ઞાન પ્રગટે. જે આત્મજ્ઞાન એ સુખ સ્વરૂપ છે, આ આત્મજ્ઞાન થશે તો પછી જગતના દુઃખ તને સ્પર્શી શકશે નહીં, કારણ કે સર્વથી ભિન્ન નિરાળો અસંગ અને સુખનું અવ્યાબાદ સુખનું ધામ એવું જ્યારે તને તારા સ્વરૂપનું ભાન થશે ત્યારે તને જગતના સુખ દુઃખ પદાર્થના સંયોગ વિયોગ એને સંબંધિત હર્ષ શોક આવી કોઈ લાગણી તને વિચલિત કરી શકશે નહીં, કારણ કે તારી શ્રદ્ધા એક સત ઉપર થઈ છે તો હવે અસત તને મૂંઝવી શકશે નહીં. એ કહે છે કે પરિણામમાં આવું પરિણામ આવે એવો શ્રમ લેતો સત્સંગમાં અને સત્શાસ્ત્રમાં બંનેનું આશ્રય કર, બંનેનું સેવન કર, અને એવો શ્રમ લે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એ નિત્ય છે, શાશ્વત છે અને સુખ સ્વરૂપ છે, એ થઈને સ્વરૂપ આવિર્ભાવ થાય છે. આજે સ્વરૂપ ઢંકાયેલું છે, અવરાયેલું છે કર્મને કારણે, અજ્ઞાનથી, મિથ્યાત્વથી, એટલે સત વસ્તુનું ભાન થતું નથી. આમ તો પોતાના સ્વરૂપનું ભાન થતું નથી. જીવ પોતાને ભૂલી ગયો છે અને પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાનથી તેને જીવનું સત સ્વરૂપ ભાનમાં આવતું નથી. આ વચનાવલી 200 પહેલું વાક્ય સૌભાગભાઈના ચિરંજીવીને કૃપાળુ દેવ. સૌભાગભાઈને ઈચ્છા થાય છે કે પ્રભુ અમારા દીકરાઓને પણ કંઈક બોધ આપો ને, આખાઈ સંસારમાં પડ્યા છે ને કંઈ સમજતા નથી. તો કે લો વચનાવલી 12 વાક્યો લખ્યા કે અમે આ તમારા દીકરા મણીને વંચાવજો, મણીને ત્રંબક સૌભાગભાઈના દીકરા. એમ લખ્યું, પછી લખ્યું કે કેમ પરિણામ થતું નથી, તો કે મણીને માયાનો મોહ વિશેષ છે, એને આ ધ્યાનમાં નથી આવતું. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી સત સ્વરૂપ તેને ભાનમાં આવતું નથી અને તેથી સત સુખનો તેને વિયોગ છે. સાહેબ મને ક્યાંય સુખ નથી, ચારે બાજુ જ્યાં જાઉં ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ, સારું નસીબ જ એવા છે, પ્રારબ્ધ એવા છે, કંઈક ને કંઈક આખો દી રોદણા રોતા હોય આપણે, બધી વસ્તુ મળતી હોય તે દુઃખી ને દુઃખી, દુઃખી ને દુઃખી, બધા સંગ સંબંધ જેટલા મળે એમાં દુઃખ જ દેખાય છે, બીજું કંઈ થતું જ નથી. પણ કારણ કે તને સુખ સ્વરૂપ, પોતાનું જે સુખ સ્વરૂપ છે, શાશ્વત છે, નિત્ય છે, અવ્યાબાધ છે, જેના જગતની અંદર કોઈ શક્તિ એમાં બાધા ઉત્પન્ન કરી શકે નહીં, એવું સુખનો તું સ્વામી છો એ તારા ભાનમાં નથી આવતું. સુખ બહારથી નથી લાવવાનું, છે તો તારા ભાન, તારું સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે. તો એ આવિર્ભાવ થાય. આવિર્ભાવ થાય એટલે એક પ્રકાશનો દીપક છે ને એના ઉપર અનેક પ્રકારના આવરણ છે, પૂઠાના, કપડાના, તો એ બધા કાઢતા જઈએ તો દીવો પ્રગટાવવાની જરૂર નથી, આવરણો હટાવવાની જરૂર છે. ચિત્રે વીતેલા રતન જેવું છે, રત્ન તો સ્વયં પ્રકાશિત છે જ, પણ એના ઉપર ચિથરા એટલા બધા વીટાવ્યા છે અને પછી એક ડબ્બીને બીજી ડબ્બીને ત્રીજી ડબ્બીને એમ કરીને એને ઈસ્કોતરામાં રાખ્યું છે અને એ ઈસ્કો તો કબાટમાં મૂક્યો છે. આને કારણે તેને પેલી રત્નની જ્યોત છે એનો જે પ્રકાશ છે એ પ્રકાશ આવિર્ભાત થતો નથી પણ તિરોહિત એટલે અવરાય છે. એના ઉપર જેટલા જેટલા પડડ છે એટલાથી એનું તેજ અવરાય છે. આ આત્મા એ કહે છે સ્વયં જ્યોતિ સુખધામ, એની સુખની જ્યોતિ સ્વયં છે, પ્રગટવાની નથી, આવરણને દૂર કરવાના છે. આવિર્ભાવ પામે અત્યારે તિરોહિત ભાવે છે, તિરોહિત એટલે અવરાયેલું આવરણ છે, એ આવરણ ખસી જશે તો ત્યાં એ સુખ સ્વરૂપ ચિર જ્યોતિ સ્વયં પ્રકાશિત છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. અત્યારે સ્વરૂપ આવિર્ભાવ થતું નથી, શરીર આવિર્ભાવ થાય છે. એટલે શરીર આવિર્ભાવ થાય છે એ શરીર દુઃખ સ્વરૂપ છે, શરીર એ વેદનાની સાક્ષાત મૂર્તિ છે, શરીરમાંથી ક્યારે સુખ મળી શકે નહીં. શરીરની સંભાવના શું, તો કે 2.5 કરોડ રોગ ગમે ત્યારે થઈ શકે, એટ એની મોમેન્ટ ઇટ ઇઝ રેડી. બોડી છે એ રોગ માટે, વ્યાધિ માટે, પીડા માટે, વ્યથા માટે રેડી છે, રેડી મટીરિયલ. આ ઘાસની ગંજી છે, રૂની આ ધોકડો છે, એને એક માત્ર તણખારી એક મળે, એક તણખો મળે એટલું બસ છે, એક ચિનગારી મળે, સમગ્ર દાવાનળ સળગાવવાના શક્ય છે. એમ આ શરીરમાં સેજ વિકૃતિ થાય તો આ શરીર રોમે રોમે અનેક પ્રકારના ઘાતક રોગો પ્રગટી શકે એવી આ શરીરની ક્ષમતા છે. રોગ જગતના કોઈ પદાર્થમાં નથી પ્રગટતો, અને પ્રગટે તો મર્યાદિત હોય. એટલે આપણે કહીએ કે આરસ પણ ઘરમાં લગાવો, કારણ કે સડે નહીં, અંદર જંતુ ન થાય, કાંઈ નહીં, સ્વચ્છતા રહીએ વગેરે વગેરે. પણ હવે શરીર તો કંઈ આરસ પણ ન થાય, નહીં કંઈ ગ્રેનેટ ન થાય નહીં. આ તો જે કંઈ માઉસ પિંડ મજા બધું છે, ચરબી, આ તો કેવા છે, એવા રોગિષ્ટ છે કે જરાક હવામાન બદલાય તોય, ક્યાંક વાયરસ આવ્યા તોય આ ગયા ભાઈ. આ શરીર એ રોગની ઉત્પત્તિનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ છે. ક્યાંક બેક્ટેરિયા આવ્યા નથી કે વાયરસમાં પકડાયો નથી. શરીર એટલું બધું વેદનાની મૂર્તિ છે. આ અત્યારે જે પોતાને આવિર્ભાવ થાય છે, હું પણાનો, હું કેવો છું, કેટલા વર્ષથી છું, કેટલું કામ કર્યું છે, આ બધું જ હું પણાનું ભાવ શરીર કેન્દ્રિત છે, આત્મા કેન્દ્રિત નથી. જ્યારે જ્યારે આપણે બોલીએ છીએ, ઓળખાણ આપીએ છીએ, કોઈ સાથે વ્યવહાર કરીએ છીએ, ત્યારે બધાના કેન્દ્રમાં જે શક્તિના આધાર ઉપર પણ વ્યવહાર કરીએ છીએ એ શક્તિ શરીરની છે, આત્માની નથી. અને આત્માનું સ્વરૂપ તો તિરોહિત થયેલું છે, અને અહીંયા આવિર્ભાવ એને શરીરનો છે. તો દેહ ભાવે જ બધી ક્રિયાઓ થાય છે, સંસાર દેહ ભાવથી જ ચાલે છે. આ દેહ ભાવને ક્ષીણ કરવો, એ ધીરે ધીરે એનો અભ્યાસ તોડવો, અને એમાંથી અભ્યાસ તૂટતા તૂટતા એનો જે અભ્યાસ સહજ થઈ ગયો છે એમાંથી મુક્ત થવું. જ્ઞાની કહે છે, બસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. દેહ સમાન આત્મા લાગે છે, દેહાધ્યાસને કારણે આત્મા પણ દેહ સમાન લાગે છે, પણ બંને ભિન્ન છે, જુદી જ વસ્તુ છે, ટુ સેપરેટ એન્ટિટી. એને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એકબીજાથી તદ્દન ભિન્ન, તદ્દન ભિન્ન. એના ગુણ જુદા, એના લક્ષણ જુદા, એનો ધર્મ જુદો, એની ક્રિયા જુદી, એની પર્યાય જુદી, પણ ભાનમાં નથી આવતું. દેહાધ્યાસ એટલો બધો છે કે બીજું તત્વ છે કે નહીં એની શંકા થાય છે, કે હશે કે નહીં કોને ખબર છે. એ બંને ભિન્ન છે, એના લક્ષણો પ્રગટ છે. હે જીવ, જરા વિચાર તો તને પણ તે ભાસ્યા વિના રહેશે નહીં. એ વિચાર કરતા કરતા સત્સંગ અને સત્શાસ્ત્ર, સત્પુરુષ એનો આશ્રય લેતા લેતા પોતામાં સરળ વિચાર દશા કરે અને વિશેષ શ્રમ લે તો એવી સ્થિતિ આવે છે કે દેહનો અભ્યાસ છૂટી જાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મ નો મન, એ જ ધર્મ થી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. જ્ઞાનીની કેવી કરુણા છે. આ આત્મા છે, દેહાધ્યાસ તારો છૂટે તો તું મોક્ષ સ્વરૂપ છો, અને અત્યારે તું સંસાર સ્વરૂપ છો, પરિભ્રમણ સ્વરૂપ છો, જન્મ મરણ સ્વરૂપ છો, ભવચક્ર સ્વરૂપ છો. એક દેહાધ્યાસ તારો તૂટે કે દેહ તે હું નહીં, દેહ તે હું નહીં, દેહ તે મારો નહીં, દેહનો એક પણ ભાગ મારો નથી, હું એનાથી ભિન્ન છું, એ જડનું સંગાણ સંગઠન છે, મારાથી ભિન્ન છે, મારી ચેતના છે. જ્ઞાન તે હું, દર્શન તે હું, ઉપયોગ તે હું, ચારિત્ર તે હું, જાણપણું તે હું, જડ તે હું નહીં. જે જન્મે છે, જે મરે છે, જે વિકાસ પામે છે, જેની હાનિ થાય છે, જેની વૃદ્ધિ થાય છે, જે રોગિષ્ઠ થાય છે, જે સ્વસ્થ થાય છે, તે હું નહીં. હું તો સદા અચળ, અવિચળ, શાશ્વત. મારા ગુણની અંદર એમાં કોઈ વિકાર ન આવે, એમાં કોઈ બીજી પેલી હાનિ વૃદ્ધિ ન થાય. અનાદિકાળથી મારું સ્વરૂપ તો એવું ને એવું છે, પણ મારા ભાનમાં નથી, અને હું દેહની પૂજા કરું છું એટલે આ સ્વરૂપને ક્યારેય મેં વિચાર્યું નથી. કર વિચાર તો પામ, અવિચારે કરીને આ જગતના પદાર્થમાં તને મોહ બુદ્ધિ છે. જો વિચાર કર તો તને આત્મામાં પ્રેમ થશે, આત્મામાં પ્રીતિ થશે, આત્મામાં ભક્તિ જાગશે, પોતાના સ્વ અસ્તિત્વની આત્માની કરુણા જાગશે. આ જીવને જગતના જીવો પ્રત્યે ઘણીવાર ઘણી કરુણા હોય, પણ પોતાના આત્મા પ્રત્યે કરુણા નથી. કૃપાળુ દેવે જિજ્ઞાસુપણાના લક્ષણમાં એક શબ્દ મૂક્યો છે, જે મુમુક્ષુના આત્માર્થીના લક્ષણની સાથે થોડો ફેર થાય છે. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. જિજ્ઞાસુનો જ મોક્ષ થાય. જિજ્ઞાસુ ન હોય ને મસ્ત ઈચ્છા હોય જનરલ નોલેજની, આત્મા શું છે મારે બધું જાણવું છે, ન થાય. જેને પોતાના સ્વ આત્માની અનુકંપા નથી, સ્વ સ્વરૂપની કરુણા નથી, અંતરદયા નથી, કે હે જીવ અનંતકાળથી તું અજ્ઞાનથી આથડે છે, હું ભૂલ્યો આથડ્યો રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું, એનું જેને ભાન નથી કે મારું સ્વરૂપ આ વિટંબણા નથી, મારી તાકાત, મારી શક્તિ, મારું સ્વરૂપ, મારું અસ્તિત્વ આનાથી ભિન્ન છે, એને પોતાની કરુણા આવી, હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી હવે વિરામ પામ, વિરામ પામ, આ પોતાના આત્માની કરુણા. હે જીવ થોભ, હવે બહુ થયું, હવે અટક, આ સંસારના વ્યવહાર પ્રપંચમાં હવે તું અટક, બહુ થયું, ઘણું કર્યું, ઘણું કર્યું, પરિણામ શું આવ્યું? પરિભ્રમણ. પરિણામ શું આવ્યું? પામ્યો દુઃખ અનંત. સરવાળો ખોટો જ છે, ખોટો જ આવશે. જ્યાં સુધી દિશા ખોટી છે, ગતિ ખોટી છે, ત્યાં સુધી જવાબ સાચો નહીં આવે. માટે કે છે, કર વિચાર તો પામ, અવિચારે કરીને આ પરિભ્રમણ છે, અવિચારે કરીને સંસાર છે, અવિચારે કરીને સંસાર સાથે મોહ બુદ્ધિ છે. અનિત્ય પદાર્થોની અંદર જીવની મોહ બુદ્ધિ હોવાને લીધે એને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. તો શું વિચાર કર, સત્ય વિચાર કર, સાચો વિચાર કર, અને જ્ઞાનીના આધારે વિચાર થાય. જ્ઞાની પુરુષના અનુભવનું અવલંબન લે, એ સત્સંગ છે, એ સત્શાસ્ત્ર છે, એ સત્પુરુષ છે, એનું અવલંબન લે તો કે છે એ આવિર્ભાવ થશે. એમાં જો કરવામાં તું શ્રમ લે, આ વિશેષ શ્રમ લે, એનું પરિણામ આ આવવું જોઈએ, પણ આ પરિણામ ન આવે કદાચ, તેનું કારણ કે છે કૃપાળુ દેવની કૃપાનું, કરુણાનો કોઈ પાર નથી. એ કે છે એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. વાંધો શું આવે છે? પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. હજુ શરૂ કરે ત્યાં સંશય ઉભા કરે, હજુ તો શરૂ કરે પરમાર્થ માર્ગમાં ચાલવાનું, પગલું માંડે તે પહેલું કામ શું કરે? સંશયનું. થશે કે નહીં, આમ હોય કે નહીં? એટલે 5,000 રૂપિયા દઈને તું પ્લેનમાં બેસસ તો સંશય કરસ? કાંઈ સંશય નથી કરતો. તને અહીંયા સંશય થાય છે કે આ દેવના આશરે મારું કલ્યાણ થશે કે નહીં, આ ગુરુના આશરે કલ્યાણ થાય. ઓલો બેવકૂફ સ્ટિયરિંગ ઝાલીને બેઠો છે અને એને તું જીવનની નાવડી સોંપી દે છે, એમાં સંશય કેટલો તારો? પરમાર્થ માર્ગની અંદર જીવ સંશયથી પ્રવેશ કરે છે. આ માર્ગમાં પ્રવેશ શ્રદ્ધાથી થાય. પેલા સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધા, સત્શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા, સત્સંગ પ્રત્યેની શ્રદ્ધા કે આજ મને તારનાર છે. તમારા કહેલા તત્વમાં શંકા ન થાવ, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને મારી વૃત્તિ થાવ. વાંધો અહીંયા જ છે અને અનંત પરિભ્રમણ થવાનું કારણ પણ એ જ છે કે હે ભગવાન હું બહુ શું ભૂલી ગયો? તમારા અમૂલ્ય વચનને. અહીંયા અમૂલ્ય વચનને તે લક્ષમાં લીધા નહીં, સંશયથી શરૂ કર્યું, યાત્રા શરૂ કરી ખોટી જ કરી કે આ ભાઈ કહે છે પણ એનાથી કલ્યાણ થાય કે ન થાય, સુખ મળે કે ન, કોને ખબર, આપણે ક્યાંક બધું ગુમાવી દઈ, બાવાના બેય બગડે. સંશયથી શરૂઆત, પરમાર્થ માર્ગમાં ચાલ્યો નથી અને સંશય, એ સંશયથી એ ઉત્પન્ન જે સંશય થાય છે, જ્ઞાની કહે છે ધીરજથી અને વિચારથી શાંત થાય છે. કોઈ વાત ક્યારેય પૂર્વે સાંભળવામાં નથી આવી, સમજવામાં નથી આવી, વિચાર કર્યો નથી. અનાદિકાળથી અભ્યાસ સંસારનો અને સંસારના સંયોગોનો અને સંસારના સંબંધનો છે, એ સિવાય સ્વરૂપની વાત કાને પડી નથી. તો સત્સંગ, સત્શાસ્ત્ર અને સત્પુરુષ એનું સ્વરૂપ કદી વિચાર્યું નથી એટલે એ વાત નવી લાગે, એટલે સીધે સીધી કદાચ ન બેસે, વાર લાગે. જ્ઞાની કહે છે કે એવો સંશય તને ઉત્પન્ન થવાની સંભાવના છે કારણ કે અનાદિથી તને એનો પરિચય નથી, તને એનો અભ્યાસ નથી, એટલે થોડી સંશય થાય. અજાણ્યા માર્ગે જતા આપણે શું કરીએ? કદાચ આમ થશે તો, કદાચ આમ થશે તો, આપણે આવ્યા છીએ પણ મળશે કે નહીં, આ સાચું હશે કે નહીં, એના ઘરે પહોંચશું કે નહીં, સંશય સંશય સંશય, કારણ માર્ગ આપણાથી પરિચિત નથી, પૂર્વે ક્યારેય આપણે માર્ગે ચાલ્યા નથી, આપણને એનું જ્ઞાન નથી. તો જેમ સંશયથી જીવ સંશયથી ચાલ્યા કરે છે એમ પરમાર્થ માર્ગમાં જીવ આવે તો આ આત્માની વાત એણે ક્યારેય સાંભળી નથી. એને અત્યાર સુધીનો એનો અભ્યાસ એની માસ્ટરી શેમાં છે? સંસારમાં, સંબંધમાં અને સંયોગોમાં. એને જો પરિણામ પામવું હોય તો એની માસ્ટરી છે. એ કહી દે, જોતા કહી દઉં કે આમાં કાંઈ હારાવાટ નથી, પણ એને સત્પુરુષને ઓળખતા આવડતું નથી. સંસારીને ઓળખતા આવડે છે, હમણાં સોટ્ટાનો દલાલ આવે તો એને ઓળખી જાય કે આનો ભરોસો કરવા જેવો. એને આ બધા સંસારી જીવોનો બરોબર અભ્યાસ છે પણ એને ક્યારેય સત્પુરુષનો અભ્યાસ નથી. જ્ઞાનીની કરુણા એને કોઈ દી જોઈ નથી, જગતના કપટ જ જોયા છે, એને ક્યારેય જ્ઞાનીની કરુણા જોઈ નથી. કોઈ જીવ તારા કલ્યાણનું કારણ બની શકે એમ છે, આવી ભાવ તો એને ક્યારેય આવતો જ નથી. એને એમ છે કે દુનિયા બધી સ્વાર્થી છે. અરે સ્વાર્થી દુનિયાની અંદર કોઈ કરુણાનો અવતાર પણ છે? કોક દી તો શ્રદ્ધા કર. કેવળ કરુણા મૂર્તિ છો દીન બંધુ દીનના, પાપી પરમયનાથ છો ગ્રહો પ્રભુજી. હા, પ્રભુશ્રી પાસે આવ્યો એક બહુ સામાન્ય ખેડૂત ધરતી પુત્ર, અને ચરોતર વિસ્તારની અંદર તો પટેલની બધી કોમ હતી, એ આ માર્ગમાં વિતરાગ માર્ગમાં આવ્યા. પ્રભુશ્રીને કે કાંઈ સમજાતું નથી, ભગવાન ઓળખાતા નથી, આમાં અમે કાંઈ જાણતા નથી, અને 20 દોરા તમે કીધા કાંઈ યાદ રહેતું નથી. પ્રભુશ્રી કે તને શું યાદ રહે કે અમે કાંઈ ભણ્યા નથી સાહેબ, એકમાત્ર એટલું યાદ આવે છે કેવળ કરુણા મૂર્તિ છો. આટલું ભગવાન પ્રભુશ્રી કે બસ તારું કલ્યાણ થઈ ગયું. જે જાણવાનું હતું તું જાણી ગયો. આ બીજા બધાને બધું યાદ છે, પણ એટલું આટલું યાદ નથી કે આ પરમાત્મા કરુણાની મૂર્તિ છે, કરુણાના સાગર છે. કરુણાનો સાગર, કરુણાનું લક્ષ્ય એ કે સામાનું કલ્યાણ કેમ થાય, સામાનું મંગલ કેમ થાય. આ કરુણા, આ કૃપા, આ અનુગ્રહ. તને જો ભગવાનનું આ સ્વરૂપ ઓળખાય કે આ કપટી નથી, આ કપટી નથી, આ માયાવી નથી, આ સ્વાર્થી નથી, પણ આ તો કરુણાળુ છે, એટલે પોતાના ભોગે પણ મારું કલ્યાણ કરશે. આ કરુણાનું લક્ષણ છે. સમસ્ત જીવો આત્મસુખને પામે, આત્મસમાધિને પામે. કોઈને આધિ ન હો, કોઈને વ્યાધિ ન હો, કોઈને ઉપાધિ ન હો. આવી જેને સદંત નિરંતર જેને કામના રહે છે, આ કરુણાનું લક્ષણ છે. ઋષભદેવ આદિ પુરુષોએ એ જ કર્યું છે. જગતના સર્વ જીવો શાંતિ પામે, સાતા પામે. પરમ કૃપાળુ દેવે 500ના પત્રમાં લખ્યું છે કે અમે સંસારમાં અનંત કાળથી ભ્રમણ કરતા હતા, પણ એમાં બોધની પ્રાપ્તિ થઈ અને અમને સમાધિનો માર્ગ પ્રાપ્ત થયો. તો જે સમાધિ સુખ અમને પ્રાપ્ત થયું છે, જગતના સૌ જીવોને પ્રાપ્ત થાય, અને એટલા માટે થઈને આ જે દેહ પ્રસંગ બન્યો છે એમાં અમે આ કામ કરીએ છીએ. આ કરુણા લક્ષણ છે, કરુણા ઓળખાણ છે. અને જગતના જીવો સ્વાર્થ એમાં કપટ એનું ઓળખાણ છે. એ ગમે તેટલું મીઠું મીઠું આપણી સાથે બોલે તો પણ આપણને એમ થાય કે આની કરુણા નથી, પણ છે કપટ. શબ્દની રમત છે, આપણને ભોળવી લેશે, તો આપણે એની માયાજાળમાં એનું કામ કઢાવી લેશે. આપણને ભરોસો નથી બેસતો, જ્ઞાનીનું ઓળખાણ નથી આપણને. કરુણા એ જ્ઞાનીનું સ્વરૂપ છે. તો કે છે કે પેલા સંશય ઉત્પન્ન થાય, કારણ કે પરિચય નથી, અનાદિથી અપરિચિત માર્ગ છે, અભ્યાસ પણ નથી એનો, સાંભળ્યું પણ નથી. અને સાંભળ્યું હોય તો લક્ષમાં લીધું નથી. મેં તમારા અમૂલ્ય તત્વનો લક્ષમાં લીધા નહીં, લક્ષમાં નથી લીધા. હોય આ તો ચાલ્યા કરે. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતા મેં ઓળખ્યા નહીં, અને એ ભગવાન હું ભૂલ્યો, આથડ્યો, રઝડ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. આવું જ્યારે ભાન થાય ત્યારે એને પોતાના આત્માની કરુણા થાય છે, સ્વદયા થાય છે, સ્વ અનુકંપા થાય છે કે હે જીવ, આને કારણે તું અનંત સંસારની વિટંબણામાં કૂટાતો, પીટાતો, અથડાતો, આથડતો, ચારે બાજુ ભટકા કરે છે, હજી ઠેકાણું પડતું નથી, ઠેકાણું પડતું નથી. કેટલી ગતિ બદલવી, કેટલી યોનિ બદલવી, કેટલી ઇન્દ્રિયો બદલવી, કેટલા શરીર બદલવા, કેટલા જન્મ મરણ કરવા, લાંબા આયુષ્ય મળ્યા, ટૂંકા આયુષ્ય મળ્યા, ક્યાંય મેળ ન પડ્યો આપણો, ક્યાંય ઠરીને ઠામ ન થયા. વણઝારની માફક આ જીવનની યાત્રા ચાલી રહી છે. આજે અહીંયા તો કાલે ક્યાં, પડાવ બદલાય છે, સ્થિરતા મળતી નથી. જ્ઞાની કહે છે કે તે તારા સ્વરૂપને ઓળખું નથી ત્યાં સુધી તને ક્યાંથી મળે. તો શરૂઆતની અંદર આ માર્ગમાં આવા સંશય ઊભા થશે, પણ જેને પોતાના આત્માની કરુણા છે એને તો કે જે ધીરજ અને વિચારથી એ શાંત થશે. શરૂઆતમાં તત્વને સમજવાનો પ્રયત્ન નહીં કરવાનો, તત્વ નહીં સમજાય, નો પણ સમજાય, બહુ અભ્યાસથી સમજાય, એની ઉતાવળ નહીં કરવાની. શ્રદ્ધા આપણી અચલ રહે એને માટે જે જે મનની અંદર દ્વિધા ઉત્પન્ન થતી હોય સંશય રૂપે, એને ટાળવા પ્રયત્ન કરવો. અને એ કહે છે કે એ ધીરજથી અને વિચારથી શાંત થાય છે. શું શાંત થાય છે? ઉત્પન્ન થતા સંશય કે અહીંયા આવવાથી મારું કલ્યાણ થશે કે નહીં, હું ખોટો તો નથી આવી ગયો ને, આ વેસ્ટ ઓફ ટાઈમ તો નથી ને, આના કરતાં શેરબજારમાં ગયો તો કંઈક થોડું બેસોદા કરત તો 25-50 કમાઈ લેત. આવું જીવને ભાવ થાય. ઘરે બેઠા હોત તો થોડું કામ થઈ જાત, દુકાન ખોલી વહેલી ખોલી હોત તો ગરાગ આવી જાત. આ અનેક પ્રકારના સંશયો, આમાંથી મારું કલ્યાણ છે આવો ભાવ જાગે તો કે છે એ વિચારથી પેલા એ તારા સંશયને તું શાંત કરજે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. શેને કારણે? અધીરજ. ચાર દી આવે સત્સંગમાં અને પછી બંધ. કા એમાં કાંઈ વળે એમ નથી. શું વળે કાકા, શું માંડ્યું તે, આ કે ખાવાનું છે તો ખાઈ જવું છે, વડે એમ નથી એટલે તારે શું રૂપિયા જોતા હતા, તું શું કામ આવ્યો હતો, એ સોદો પાડવો હતો. આઠ દિવસ બસ બહુ ગયું એમાં, એ હું અહીંયા જઉં, પછી બધી જગ્યાએ જાય, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, આને અહીં બળા, કાંઈ વડે એમ નથી. તો તારી પાસે વડે બધાને બોલાવ ને કે મારી પાસે વડે એમ છે. ભાઈ જ્ઞાની કહે છે કે અધીરજથી, અધીરજ અને અધીરજથી અને આડી કલ્પના કરવાથી. કેવી કલ્પના? આડી કલ્પના કીધી જો, આ જે કંઈ કરે છે એ પોતાની મતિ કલ્પના, જુદા જુદા વમળો આવ્યા કરે, વિચારોના વમળો, અને મૂલ્યાંકન કર્યા કરે, આમાં કાંઈ ઠેકાણું નહીં, આની આગ્રહ કાંઈ એમાં નથી, આનું આમ નથી, આનું આમ નથી, આ કર્યા કરે. આડી કલ્પના કરવાથી શું પરિણામ આવે? જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. શું લાભ કર્યો? પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. બહુ ડાયો થાય તો છેલ્લે શું થાય? કે જે હાથમાં સાધન આવ્યું હોય ને એ છૂટી જાય. પરંપરાએ કાળથી કંઈક પુણ્યથી આવ્યું હોય, આવો પુણ્યનો યોગ પ્રાપ્ત થાય મનુષ્ય દેહની અંદર, આવો વિતરાગનો માર્ગ અને આત્માની વાત સાંભળવા મળે, સ્વરૂપ તરફ લક્ષ થવાનો એક અવસર પ્રાપ્ત થાય, એની અંદર વધારે પડતું પોતાનું ડાપણ સંશયનું કરે, અધીરજ અને આડી કલ્પના કરે, એ આડી કલ્પના કરવાથી પરિણામ શું આવે? તો કે એ પોતાના હિતનો ત્યાગ થઈ જાય, બાકી કંઈ ન થાય. અરે પોતાના હિતને પ્રાપ્ત કરવાનો જે અવસર આવ્યો છે એ પણ ગુમાવી દે, ગુમાવવાનું. જે માત્ર જો કંઈ એક જ વસ્તુ બને એમ છે, બીજું કંઈ પરિણામ ના આવે, માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. પરિણામ એક જ આવશે, બાકીનું બધું તો ઠીક છે. તારા હિતનો ત્યાગ તું કરીશ, કે જ્યાં હિતનો એક અવસર પ્રાપ્ત થયો હતો, એટલે કૃપાળુ દેવે એટલું બધું કરુણાપૂર્ણ વચન છે કે તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કે ટળ્યો. અનંત સંસારમાં અમે કહીએ છીએ એક આંટો ઓછો થયો, અને તોય એટલે તને આવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છતાં, બીજા દેહમાં તો ન થાય, તું પ્રયત્ન કરતોય ન થાય, પણ અમે તને કહીએ છીએ કહો બહુ પુણ્ય કેરા પુંજથી શુભ માનવ દેહ. શુભ જે માનવ દેહની અંદર બધા પ્રસંગો શુભ છે, આર્યાવર્તની ભૂમિ શુભ છે, આર્ય સંસ્કૃતિ શુભ છે, આ દેશની આધ્યાત્મિક પરંપરા શુભ છે, તારું જે કંઈ ગોત્ર છે, કુળ, ખાનદાન એ શુભ છે, અને તને જે સદગુરુનો, સત્શાસ્ત્રનો, ધર્મનો યોગ મળ્યો છે, આ બધું શુભ છે. આ માનવ દેહ છે પણ શુભ છે. માનવ દેહ તો ઘણા પ્રકારના હોય છે, અશુભથી ઘેરાયેલા. શુભ કહેતા બધા જ પ્રસંગો જેનાથી તું માનવ દેહથી છે એ બધા શુભ છે. તારું શરીર પણ શુભ છે, અંગો ઉપાંગ બધા બરોબર છે, સ્વસ્થ છો તું, આટલી શુભની ધારા છે, એની વચ્ચે તું હોવા છતાં તોય, શબ્દ કયો છે મહત્વનો, તોય. આ નો હોત તો તમે સમજ્યા, કોઈ અનાર્યમાં હોત, કોઈ હિંસા કુળમાં તારો જન્મ હોત, કઈ સંસ્કારમાં દુરાચાર અને અધમતા હોત તો સમજ્યા કે કદાચ તું આ મનુષ્ય દેહની યાત્રા સફળ કરી શકે નહીં. પણ તોય તને શુભ જ છે, અશુભ નથી. અને આ ભવચક્ર અનંતુ છે, એનો એક આંટો તે ઓછો ન કર્યો. 16 વર્ષની ઉંમરે મનુષ્ય દેહની મહત્તા કેટલી છે આ પુરુષને, અને કેવી સરસ રીતે મૂકે છે આપણી પાસે. તો કે છે કે માત્ર હિતનો ત્યાગ કરવાનો વખત આવે. આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો, આ વિતરાગનું શાસન, અમે જૈન, અમારું આ તે બધું, બધી ડંફાસ બરોબર, જીવનનો સરવાળો આજ, એ જ રીતે મૂઢતામાં અને અજ્ઞાનતાની અંદર હારીને જવું, એ જ રીતે મોહ અને મમતાની અંદર ડૂબડીને દેહ છોડવો, આ ઉપલબ્ધિ જીવનભરની, તો 70 જીવો કે 80 જીવો, કરોડ કમાણો કે 5 કરોડ કમાણો, આટલી સંપત્તિ કરી કે આ સંપત્તિ કરી, સરવાળો શું કર્યો? ભવચક્ર તો વધ્યો, પરિભ્રમણ તો વધ્યો, દુઃખનો સંસાર તો વધાર્યો, તે ઓછો ન કર્યો, એનો એક આંટો ઓછો કર, અનંતમાં પડ્યો છો. તો આ અવસરની વાત કરે છે જ્ઞાની. હિતનો ત્યાગ કરવાનો વખત ન આવવો જોઈએ. સત્સંગ, સત્શાસ્ત્ર, વિશેષ શ્રમ લે કે જેના પરિણામમાં આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય. હિતનો ત્યાગ ન થવો જોઈએ. આ સંશય ઉભા કરીને, દોડધામ કરીને, અસ્થિર થઈને, ધીરજ ગુમાવીને પરિણામ એક જ આવે છે. માત્ર પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી, અનિત્ય પદાર્થનો રાગ રહ્યો, વિચાર તો જાગ્યો નહીં, તો કે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. કૃપાળુદેવી લખ્યું છે એક પત્રમાં કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ કાયમ છે. કેવી રીતે માનીશ કે હું સંસારથી મુક્ત થઈશ? પરિભ્રમણના હેતુઓ યથાવત છે. એ હેતુ એક પણ ઓછો થયો નથી, હેતુ એક પણ નબળો થયો નથી, હેતુ એક પણ મંદ થયો નથી. તો પરિભ્રમણના કારણો ઉભા જ છે. તો આ તો વિજ્ઞાન છે, કારણ છે તો કાર્યની નિષ્પત્તિ થયા વિના રહેશે નહીં. પરિભ્રમણ જ જો જીવનભર સુધી એના હેતુઓની જ સાધના કરી છે તો પરિભ્રમણ થયા વિના રહેશે નહીં. હેતુઓને નાશ કર, પરિભ્રમણના કારણોને નાશ કર. અને કારણ છે એની મોહબુદ્ધિ છે, સંસાર પ્રત્યે, અનિત પદાર્થ પ્રત્યે એની મોહબુદ્ધિનો તું નાશ કર. જેટલો કરી શકીશ, સદંતર નહીં થાય, પણ આ જન્મની અંદર સત્સંગથી, સત્શાસ્ત્રથી અને સત્પુરુષના આશ્રયથી સંસારના પ્રત્યેના અને એના અનંત પદાર્થોમાં જેની જ્યાં મોહબુદ્ધિ હોય એમાંથી જેટલી ઓછી કરી શકીશ એટલું હિત સાધીશ, એટલું તારું ભવિષ્યનું ચક્કર ઓછું છે. એટલા પરિભ્રમણના હેતુઓ તે સમાપ્ત કર્યા, આટલું કરી શકીશ. તો કે છે અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારના પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. આ પરિભ્રમણ અટકશે નહીં, હેતુઓ અટકતા નથી, મોહ બુદ્ધિ ઘટતી નથી. આને આ જન્મની અંદર મોક્ષ ન મળે તો એને માટે થઈને પરિશ્રમ કરવો કે ન કરવો નિર્ણય લેવો કે મોક્ષ તો મળવાનો નથી. માટે હવે એક બહુ મોટા સંસારી સંત અને એની એટલી બધી નામના છે, અત્યારે તો લોકો ગાંડા થઈને ફરે છે એની પાછળ. એમણે પોતે સ્વયં લખ્યું કે મને મારા જ્ઞાનમાં આવી ગયું કે મેં દેવલોકનું આયુષ્ય બાંધી લીધું છે. અને દેવલોકનું આયુષ્ય તો બહુ લાંબુ હોય છે, એટલે દેવલોકનું આયુષ્ય તો મારું નક્કી જ છે. હવે થોડા સમય સુધી મારે આ સંસારમાં, આ મનુષ્ય લોકમાં રહેવાનું છે. આયુષ્ય પૂર્વે તો નક્કી થઈ ગયું છે, પછી દેવ પછી બીજું બાંધવાનું છે, એ દેવગતિમાં બંધાય સાચું જે હોય તે. તો અત્યારે હવે મારે આ બધું શું કેમ માથાકૂટ કરવી? એટલે બધું જ જીવનના ત્યાગ, તપ, સંયમ, વ્રત, નિયમ બધું છોડી દીધું, બેફામ જીવન કરી નાખ્યું. કા આપણે દેવમાં જવાના છીએ તો નક્કી છે. અને દેવલોક તો 10,000 વર્ષથી માંડીને શરૂ થાય એનું, ઓછામાં ઓછા 10. અને પછીનું આયુષ્ય ક્યાં બંધાય? તો કે એ સમયમાં ભવ બંધાશે એ હું જાણું છું. તો હવે અત્યારે જેટલું આપણે જીવન છે એમાં જલસા કરી લ્યો, અને આ જ્ઞાની પુરુષ તરીકે પૂજાય છે અત્યારે. જીવનની અંદર આવી જ પ્રકારનો કેમ હારી જવાય જીવન? તો કે છે અનિત્ય પદાર્થનો રાગ નથી તો હવે ઉત્પન્ન કરવો છે અને પોષવો છે. અરે એનો બંધ અને અનુબંધની વ્યાખ્યા ખબર નથી કે બંધ ઉદયમાં આવે તેના અનુબંધમાં પાપ ઉદયમાં આવશે, ત્યારે પછી જે ગતિ બંધાશે એ નર્ક નહીં બંધાય. જો અનુબંધ ચાલુ રહ્યો તો આ જીવનની અંદર સંસાર પ્રત્યેની મોહ બુદ્ધિ ચાલુ રહી તો કદાચ પુણ્ય બાંધીને તો સ્વર્ગ લોકમાં જઈશ, પણ અનુબંધ એવું આવશે કે એના કારણે નિગોદનું આયુષ્ય બંધાશે, અનંત કાળ સુધી બહાર નહીં નીકળી શકાય. કોણ સમજાવે કે માત્ર તને બંધ પડી ગયો છે સ્વર્ગનો એનાથી કલ્યાણ નથી, અનુબંધ પણ ભેગો પડ્યો છે અને એ અનુબંધ ખતરનાક છે. સંસારના પરિભ્રમણનો યોગ આ જીવની મોહબુદ્ધિ કેટલા પ્રમાણમાં છે એનો આ સારાંશ છે. મોહબુદ્ધિ ઘટાડવા પ્રયત્ન કરવો, વિશેષ શ્રમ લેવો અને એ શ્રમમાં સત્સંગ, સત્શાસ્ત્ર અને સત્પુરુષનો આશ્રય કરવો. કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી, માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે એ જ વિનંતી. આત્મ સ્વરૂપ પ્રણામ. ગાંધી ઉપરનો પત્ર છે અને ગાંધીને જ્યારે ધર્મ પરિવર્તનની ભીડ જાગી છે તે સમયનો આ પત્ર છે. ધર્મથી કલ્યાણ થાય પણ હિન્દુ ધર્મથી તો થાય એવું દેખાતું નથી. અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, જાદુગરી અને મદારીનો દેશ અને એવો આ ધર્મ છે. એટલી બધી નફરત અંગ્રેજોએ પશ્ચિમી વિદ્યાને કારણે આપણા ભારત વર્ષના પ્રજાજનોની અંદર આપણા ધર્મ પ્રત્યે એટલો તિરસ્કાર, એટલો દ્વેષ, એટલો ધિક્કાર મૂકી દીધો છે કે જેની કોઈ સીમા નથી. સર્વજ્ઞના જ્ઞાનને જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે એમ થાય કે 21મી સદી વાળો પણ અભણ અને મૂઢ છે. અને આવા લોકોએ આપણને ઉંધેરે વડે ચડાવીને કીધા છે કે તમે આ ધર્મની અંદર બધા છો એ તો અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા અંધ હોઈ ન શકે, બુદ્ધિ અંધ હોય. તમે અમારી બુદ્ધિનો વિકાસ કર્યો છે એ અંધ કર્યો છે. આંધળી બુદ્ધિ થઈ અમારી, એનું તેજ ચાલ્યું ગયું છે. અને એને કારણે થઈને આ ગાંધી જેવા બેરિસ્ટરને પણ એમ થયું કે ઇસ્લામ સ્વીકારવો કે ક્રિશ્ચિયાનિટી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો. સારું થયું બેરિસ્ટર હતો, પત્ર લખ્યો. કૃપાળુ દેવી એને બધા સમાધાન આપ્યા છે. બધા સમાધાન આપે છે પછી પાછો પત્ર લખે છે, કેમ કે સડદર્શન સમુચય આપ્યું છે પત્રની જવાબની સાથે કે આ વાંચજો, ગીતા મોકલી છે આ વાંચજો, મણિરત્નમાળા મોકલી છે આ વાંચજો, એમાંથી વિચારજો, તમારા ધર્મમાંથી જ તમને મળી શકે એમ છે આત્માના કલ્યાણનો માર્ગ. તમે ધર્મ પરિવર્તન કરતા પહેલા હજુ કંઈ પ્રશ્ન પૂછવા જેવું હોય તો પૂછજો. અને પ્રશ્ન પૂછ્યો છે કે આ આત્માનું સ્વરૂપ ભાનમાં આવતું નથી, એનો આ જવાબ છે 570મો પત્ર, કે જો જીવ સંસારના પદાર્થનો વિચાર કરવામાં આવે તો વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહે નહીં. માત્ર તમને આ સંસારમાં અવિચારે કરીને મોહ બુદ્ધિ છે. જો વિચાર નથી એમ નહીં, તમે અવિચારમાં છો. અવિચાર એ પણ એક કૃતિ છે, સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ ચીજનો વિચાર ન કરવો એ અવિચાર છે, એ પણ એક ક્રિયા છે જીવની. કે લક્ષ આપવો જોઈએ એટલો આપ્યો નહીં, ઉપયોગ લગાવ્યો નહીં. તો આપણે કહી કે વિચાર વિના તો ભેંસના શિંગડામાં પગ નહીં, અથવા આપણે હાથ મૂકી દઈએ ચૂલા ઉપર મૂકી દઈએ, અથવા એ લોઢી બળતી હોય મૂકી દે, ભાઈ વિચાર કે નહીં એમ તપેલા પકડાય કે ચૂલા ઉપરથી. અવિચારે કરીને કામ કરો છો, પણ એમાં અવિચારે કરીને કરો છો. કરો છો તો ખરા જ, કૃતિ થાય છે, ક્રિયા છે, એની સાથે વિચારનું સંલગ્ન પણ નથી. વિચાર હોય તો તરત જાગૃત થયા વિના, વિવેક આવ્યા વિના રે નહીં. તમને સંસારમાં અવિચારે કરીને એટલે આત્માના અસ્તિત્વ, નિત્યત્વ આ જે બધા કીધા શાસ્ત્રમાં એ એકેય ભાનમાં આવતા નથી. ગાંધી કે કાંઈ સમજાતું નથી. એટલે એનો જવાબ છે કે આ બધા પાછા વેડા છે, વિવેક છોડ્યો છે અને મોહ ચાલુ રાખ્યો છે. જ્યારે જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે શું થયું? વિવેક છૂટી ગયો, મૂંઝાઈ ગયો જીવ. અને મૂંઝાયો એટલે પહેલું કામ શું કર્યું? વિવેક છોડી દીધો અને મોં ચાલુ રાખ્યો. તો કે છે કે આ છે, અને છેમાં પરિણામ તો એ જ આવે છે, પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. આ ગાંધીને લખે છે એ તો થોડુંક પકડાય છે એને. અને પછી એ પત્ર એનો જવાબમાં લખે છે કે કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણી ઘણો સંતોષ થયો છે. આ પત્રનો જવાબ શેના માટે છે? ગાંધીને આત્મવિચાર કરવાની ઈચ્છા છે. કેટલીક વાર આપણે વિચાર કરવો કે આપણને આટલી ઈચ્છા છે આત્મવિચાર કરવાની. આપણે એમ થાય જવું જોઈએ, દેરાસરને ઉપાસરે તો જવું જ જોઈએ ને, ધર્મ કરવો જોઈએ. આત્મવિચારની ઈચ્છા છે કે મારે મારા સ્વરૂપને જાણવું છે, ગમે તેમ કરીને હું છું કોણ. આત્મવિચાર કરવાની ઈચ્છા છે એટલે જ્ઞાની કે છે અમને સંતોષ છે. જ્ઞાનીને આપણે ગમે એટલી એની પૂજા, ભક્તિ, આરતી ઉતારીએ, સત્સંગ સત્કાર કરીએ, સન્માન કરીએ, એમાં સંતોષ લાગે કે આપણે એના માર્ગ ઉપર આપણે આપણા આત્માને ઓળખીએ એમાં સંતોષ લાગે? જ્ઞાનીને સંતોષ શેનાથી થાય? મુમુક્ષને, ખંભાતના મુમુક્ષને કૃપાળુદેવે પત્ર લખ્યો છે 135માં, એટલે બહુ જ હજી 20 વર્ષની ઉંમર છે. એમાં લખ્યું છે કે અનાદિ સંસારનું આ પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે એવી તમારી જિજ્ઞાસા જાણીને અમને ઘણો સંતોષ થાય છે. જ્ઞાનીને સંતોષ શેમાં થાય છે? આપણે રોદ્રણા લખીએ એના ઉપર કે સાહેબ છોકરો માનતો નથી ને ઘરમાં આમ હાલે છે ને આ પાયવા ત્યાર પછી તો હવે બધું આમ આમ થઈ ગયું છે ને હવે આ છે ને ઓલો નાનો આમ કરે છે ને મોટો આમ કરે છે. જ્ઞાનીને તો કહે છે કે અમારું પરિભ્રમણ સમાપ્ત કેમ થાય પ્રભુ? મુનિશ્રીને પત્ર લખે છે કે જીવને અનંતકાળ પરિભ્રમણ કરવા છતાં માર્ગની પ્રાપ્તિ કેમ થઈ નથી એ જો લાગતું હોય તો આ પત્ર વિચારજો, નહીં તો નહીં. જેદી એમ થાય કે આ માર્ગ કેમ મળતો નથી, હું છૂટીશ ક્યારે, કેવી રીતે છૂટીશ, આ હું અનંત સંસારમાં ફસાયો છું, મારી શું ભૂલ છે, મારી ક્યાં ક્ષતિ છે, મારી ક્યાં ઉણપ છે, હું ક્યાં ચૂક્યો છું, વેર આઈ એમ મિસ્ડ, હું ક્યાં ભૂલી ગયો છું, એવી જયારે અંદરની અંદર વેદના જાગે છે, બ્રાહ્મી વેદના, આ છે ભાવદયા, આ છે પોતાના સ્વજીવ પ્રત્યેની અનુકંપા, આ છે પોતાની અંતરદયા, કે હે જીવ તો ઈ વિચાર, એવો કોઈ પુરુષ શોધ કે તને આમાં માર્ગદર્શન અને ઉપકારી થાય. એટલે કે છે કે ગાંધીએ લખ્યું છે કે આત્મવિચાર કરવાની ઈચ્છા છે. હવે ધર્મ પરિવર્તન વયું ગયું છે, 530નો પત્ર હતો એ કયો ધર્મ સ્વીકારું એ પત્ર વયો ગયો, હવે તો આત્મવિચાર કરવો છે અને આત્માનું સ્વરૂપ ભાનમાં આવતું નથી, એનો આ જવાબ છે કે આત્માનું નિત્યત્વ અસ્તિત્વ અને અવ્યાબાધ સ્વરૂપ ભાનમાં આવતું નથી, કારણ કે અનિત્ય પદાર્થ પ્રત્યેની મોહબુદ્ધિ તૂટતી નથી અને નથી તૂટતી કારણ કે એમાં અવિચારે કરીને મોહબુદ્ધિ રહે છે. તમે જો એનો વિચાર કરો તો વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. તમને આ વિચાર આવ્યો છે, સંતોષ થયો છે, સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. ગાંધી એનું આત્મકલ્યાણ કરે તોય ભલે, ન કરે તોય ભલે. ભાઈ બહુ આનંદગનનો દાખલો આપે કે આનંદગન કો ક્યા, રાજા કી રાણી કો લડકા હુએ યા લડકી હુએ, હમારે બાપ કા ક્યા જાતા હૈ. એમ આ પરમાત્મા નિસ્પૃહ છે, વિતરાગ છે, એ વિતરાગ છે. એને સંતોષ થયો છે તું આત્મકલ્યાણ કર, પણ તું નો કરતો કર બીજું તો કે છે એમાં મારો કઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો તેથી, કોણ તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો. હવે ગાંધી આ રસ્તે આવ્યા છે, ધર્મ પરિવર્તનનો રસ્તો નથી, આત્માનું સ્વરૂપ જાણવું છે ભાનમાં આવતું નથી અને કંઈ ને કંઈ પ્રકારની સમાધિ પ્રાપ્ત કરવી છે. તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે, કારણ કે સંસાર ક્લેશથી નિવર્ત્યા વિના સમાધિ ઉપલબ્ધ થાય નહીં, અને સંસાર ક્લેશથી ત્યારે જ નિવર્ત્યાય કે જ્યારે સંસારના સંગ પ્રસંગ પ્રત્યેની મોહબુદ્ધિ તૂટે તો, એના પ્રત્યે વૈરાગ્ય આવે તો, નહીં તો આ આત્મસમાધિ પ્રાપ્ત થાય નહીં. એટલે એવા પ્રકારનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે એવો સંભવ જાણીને, અહીંયા સ્પષ્ટ નથી કીધું, થશે જ, ઇટ ઇઝ પોસિબિલિટી, આજે તમારી આ યોગ્યતા છે જ, આ સંભવ જાણીને સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતી ગાંધી લખે છે, મારા ઉપર તો 200 જેટલા પત્રો લખ્યા હતા, પોટલું ભૂલાઈ ગયું લંડનની બસમાં. ગાંધી તો વંચિત રહ્યા, આપણે પણ વંચિત રહ્યા. જો મળ્યું હોત તો આ ગાંધીના પત્ર ઉપરથી આપણને કેટલું બધું મળ્યું. પત્ર તો ગાંધી ઉપર છે, સારું થયું ગાંધીએ લખ્યું કે આત્મવિચાર કરવો છે ને સમાધિ જોઈ છે, તો કૃપાળુ દેવે શું શું જોઈએ એ વાત આપણને આ પત્રમાં કીધી અને આપણને એ અદભુત જ્ઞાનનું દર્શન થયું કે ઓહો, જ્ઞાનીઓએ માર્ગની કેવું સ્પષ્ટ દર્શન આપ્યું છે. આવા પત્રો જગતના બધા જ મુમુક્ષુ જીવનો ઉપકારી છે, તો કે છે એ સંતોષ થાય છે. એ જ વિનંતી અહીંયા આ પત્ર ચોથા સ્વાધ્યાય પૂરો થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.